शास्त्र सर्वेष्ट ज्ञान अधिकार प्राथमात्र स्वदेश में आचार्य भगवान ने टीका 320 का था बीजो पारो अनाधिकाल की आत्मा पोते स्वभाव ज्ञायक होवा थी केवल ज्ञाता छे छता पर पोते पोतानी मेले ભૂલ કરીને એ જ્ઞાતા ભાવને પોતે કરતા છું એમ માને છે એ કરતા પણ આની માન્યતા જીવન અધિકાર થી રહે છે ત્યારે તે આત્માને એની યોગ્યતા અને સત્પુરુષ નો યોગ થાય છે ત્યારે એને વાસ્તવિક આત્માના સ્વરૂપની વાત કાન ઉપર આવે છે તું તો જ્ઞાયક હોવાથી જ્ઞાતા છો તું કરતા નથી તારો સ્વભાવ તો અકર્તા ને અભોગતા પણ તને કાળ તું એવો રહેલો છે એવા સ્વભાવની જનરિક થઈને તું એવા સ્વભાવનો આશ્રય કરીને એને અનુભવીને એને પ્રતીકમાં લે કે હું તો જ્ઞાયક હોવાથી જ્ઞાતા છું કરતા નથી જગતના કેટલાક જીવો તો ઈશ્વરને કરતા માને છે કેટલાક જીવો તો કર્મને કરતા માને છે કેટલાક જીવો દેહ મન વાણીની ક્રિયાનું કરનાર છું એમ માને છે કેટલાક જીવો પુન પાપ ને કરનાર છો એમ માને છે અને કેટલાક જીવો એમ માને છે કે હું શુદ્ધ પર્યાય નો કરતા છું એ શુદ્ધ પર્યાય ને અશુદ્ધ પર્યાય એનાથી ભગવાન આત્મા રહિત છે
જાણું પણ લીધું છે અંદર માં જ્ઞાન માં વિનાયક ને જેવો છે તેવું જાણ્યું છે જાણીને સર્વિકલ્પ દશામાં આવીને એ વાત સમજાવે છે લય દ્વારા કે શુદ્ધ દ્રવ્યાર્થિક લયે પર્યાર્થિક લયે શું કરતા તો છે કે નહીં ભોગતા છે તને જ્ઞાન થશે ગભરાવાની જરૂર નથી તને હમણાં જ્ઞાન થશે એક વખત શુદ્ધ દ્રવ્યાર્થિક લઈ અવલંબન કરે છે તેને શુદ્ધ નહી અથવા શુદ્ધ દ્રવ્યાર્થિક નહી કહેવામાં આવે છે તે સમયે તને આનંદ આદિ ના પરિણામ પ્રગટ થશે એને તું જાણશે કોઈને પૂછવાની જરૂર પડશે નહીં ભેદ ને જાણનારું જ્ઞાન પણ તને પ્રગટ થશે પણ ક્યારેક અભેદ ને ઉપાધેય પડે તું જાણશે ત્યારે અભેદ સામાન્ય છિદાનંદ આત્મા ને અભેદ ને સામાન્ય ને અભેદ ને તો જાણું તારું જ્ઞાન અભેદ ને જાણશે ત્યારે તારું જ્ઞાન ભેદ ને પણ જાણશે પણ ભેદ ને કરશે નહીં માટે જાણેલો પ્રયોજનમાન આવશે પણ કરેલો પ્રયોજનમાન નહીં આવે બીજા પરખાનું શું થશે અમારું આમાં એકાંત તો નહીં થઈ જાય ને આમાં અકર્તા અકર્તા તો બધા પ્રમાદી થઈ જશે કઈ કરવું નહીં અરે જેવો સ્વભાવ પરમાત્માનો છે એને અંતર્મુખ થઈને અનુભવવો અને સ્વીકાર કરવો એ કઈ ક્રિયા નથી એ જ્ઞાનની ક્રિયા છે એ જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત છે જે આત્માને જાણે છે તે જ્ઞાન એ જ્ઞાન ક્રિયા છે એ ક્રિયાનું કરનારો નિષ્ક્રિય પરમાત્મા નથી એમ દ્રષ્ટિમાં આવે ત્યારે સમ્યક પ્રકારે જ્ઞાનની ક્રિયા પ્રગટ થયા રહેશે નહીં શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં જીવ આ આત્મા કેવું છે કર્તૃત્વથી શૂન્ય છે રહિત છે કરતા પણાથી ભગવાન આત્મા રહિત છે કુના કુના કરતા પણાથી રહિત છે એ હમણાં અમારા લાઈનમાં જ આવે છે કે કરતાપણાથી રહીત ભોગતાપણાથી રહીત તથા બંધ મોક્ષના કારણથી રહીત. બંધનું કારણ જે રાગાદી, એનાથી ભગવાન આત્મા રહીત છે. ત્રણેય કાળ બંધનું જે કારણ રાગાદી, એ રાગાદી આશ્રવ તત્વથી ભાવ કર્મથી ભગવાન આત્મા અનાદિ અનંત રહીત છે. શૂન્ય એટલે રહીત, અનંત ગુણથી સહિત છે. અને બંધના કારણભૂત જે રાગ, એનાથી રહીત છે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર ના પરિણામ જે ભાવ કર્મ, એનાથી ભગવાન આત્મા રહીત છે. કઈ નહીં કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. પછી આગળ વધતા કહે છે કે મોક્ષ નું કારણ પણ ભગવાન આત્મામાં નથી. નિયમસારમાં કારણ પરમાત્મા કહ્યો છે ને ભાઈ, કારણ પરમાત્મા કહ્યું કે કાર્યભૂત પર્યાય પ્રગટ થાય છે. નિશ્ચય રત્ન પરિણામ પરિણામ એ દ્રવ્ય નું અવલંબન લે છે, તેથી કાર્યની અપેક્ષા એ આશ્રયભૂત તત્વ ને કારણ પરમાત્મા કહેવામાં આવે છે. અહીંયા કહે છે કે મોક્ષ નું જે કારણ, મોક્ષ નો માર્ગ, એનાથી ભગવાન આત્મા રહી છે. મોક્ષ ના કારણ થી રહી છે. ત્રિકાળ મુક્ત પરમાત્મા મોક્ષ ના કારણ થી રહી છે, એમાં પાઠ છે. ન બેસે તો બેસાડવા જેવું છે. ન બેસે કદાચિત વ્યવહાર નો પક્ષ, કરતાપણા ની બુદ્ધિ નો પક્ષ, નિવેદ નો ચાલ્યો આવે છે. આજ નો હોવો નથી. કોઈ ભૂતકાળમાં સમ્યક પામી ગયો હોય, કોઈ પર્યાયમાં ને સાદી મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો હોય, તો એ વાત ગૌણ છે. અને અનાદિ કાળ થી જીવ નિવેદ ના સંસ્કાર લઈને આવ્યો છે. હું કરતા છું જે જાણનાર, જાણનાર ને માને છે કરનાર. જીવ તત્વ સંબંધી મોટી ભૂલ છે. જીવ તત્વ સંબંધે વિપરીત અભિનિવેશ થાય, વિપરીત અભિપ્રાય છે. મોટું અજ્ઞાન ને મિથ્યાત્વ છે. એને આચાર્ય ભગવાન સમજાવે છે, પ્રભુ સાંભળ, મોક્ષ નું કારણ મારામાં નથી. મોક્ષ નું કારણ પર્યાયમાં છે, મોક્ષ નું કારણ મારામાં નથી. એ મોક્ષ ના કારણ થી શૂન્ય છું. એટલે સમ્યક દર્શન ચારિત્ર ના જે પરિણામ મોક્ષ નું કારણ, એનાથી પણ હું રહીત છું. ક્યાં લઈ જવા છે? પર્યાય ઉપરથી લક્ષ છોડાવી ને દ્રઢ સામાન્ય ઉપર લક્ષ કરાવવું છે. હેતુ પ્રયોજન ઈ છે કે મોક્ષ નું જે કારણ, મોક્ષ નો માર્ગ, એનાથી ભગવાન આત્મા ત્રણેય કાળ રહિત છે. શૂન્ય છે, રહિત છે. શૂન્ય, રહિત ને અભાવ એમ ત્રણ શબ્દ આ પાઠમાં છે. અનંત ગુણ થી સહિત છે, પણ મોક્ષ નું જે કારણ, મોક્ષ નો માર્ગ, એનાથી પ્રભુ રહિત છે. રહિત છે તેથી તેનો કરતા નથી, પણ એનો જાણનાર છે. બંધ છે, બંધ નું કારણ છે. મોક્ષ છે, મોક્ષ નું કારણ સમ્યક દર્શન આદિ છે. છે ની વાત છે ને, છે છતાં એનાથી હું રહી છું. પરિણામ છે તો વાત કરી કે પરિણામ ને ઉડાડ્યા, પરિણામ ને પરિણામ ના સ્થાન માં રાખ્યા, પરિણામ ને દ્રવ્ય માં ન ખપતા, પરિણામ ને પરિણામ ના સ્થાન માં રાખીને દ્રવ્ય ને સુરક્ષિત એનાથી જુદું પાડે છે. દ્રવ્ય પર્યાય ના ભેદ જ્ઞાન ની ઉત્કૃષ્ટ વાત છે. દેહાદિથી ને પર પદાર્થથી આ કુટુંબ પરિવાર થી તો આત્મા ત્રણેય કાળ અલગ જ છે. એ તો એની સત્તામાં નથી, એના દ્રવ્ય ગુણ પર્યાયમાં નથી, પણ એના દ્રવ્ય ગુણ પર્યાયમાં છે અને એની પર્યાયમાં થાય છે. એ પર્યાય થી પરમાત્મા રહી છે. જેનું અવલંબન લેતા સમ્યક દર્શન થાય, એવો નિજ પરમાત્મા દ્રવ્ય સ્વભાવ
રહીત નું સંધાન એને થયું નથી.
કર્મથાળામાં એમ હતું કે ઔક્ષમિક આદિ પાંચ ભાવોમાં ક્યાં ભાવથી મોક્ષ થાય છે એ વિચારવામાં આવે છે. પાંચ ભાવોમાં એક દ્રવ્ય રૂપ ભાવ પારિણામિક છે અને ચાર ભાવોમાં એક ઉદય ભાવ છે, એ બંધનું કારણ છે. દ્રવ્ય સ્વભાવ બંધનું કારણ નથી ને મોક્ષનું કારણ નથી. ઉદય ભાવ બંધનું કારણ રાગાદી, અને જેટલી વિતરાગતા પ્રગટ થાય સાધક ને એના ત્રણ નામ ઔક્ષમિક ક્ષોક્ષમિક અને ક્ષાયિક, એ વિતરાગ ભાવ મોક્ષ નું કારણ છે. એ વિષય લેતા લેતા હવે એ વિષય તરફ આચાર્ય ભગવાન આવે છે. એમાં ઉપર જે હમણાં ઉપર આવી ગયો પારો સવારે, કે જયારે આત્માને કાળાદી લબ્ધી પ્રગટ થાય છે એટલે આત્માને આત્માની રુચિ જાગે છે, તીવ્ર અભિલાષા જાગે છે. જયારે તે આત્મા પોતાના શુદ્ધાત્માની સન્મુખ થાય છે અને એ સન્મુખ થયેલા પરિણામો એને સમ્યક દર્શનાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. નિશ્ચય રત્નત્રયના એ પરિણામ છે, એ સુખરૂપ છે અને એ મોક્ષનું કારણ છે. એને સંવર અને નિર્વરા પણ કહેવામાં આવે છે. એને ઔક્ષમિક ક્ષોક્ષમિક અને ક્ષાયિક ભાવ પણ કહેવામાં આવે છે. એને શુદ્ધ આત્મ વિમુખ પરિણામ અથવા શુદ્ધ ઉપયોગ એમ પણ કહેવામાં આવે છે. એ જે પરિણામ સાધકને સાધકની દશામાં ધ્યેયના આશરે મોક્ષ એવી સાધ્ય અવસ્થા પ્રગટ કરવા માટે સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામ તે સાધન થાય છે. મોક્ષ સાધ્ય છે, એનું સાધન શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ, વિતરાગી પરિણામ, એમાં કિંચિત માત્ર રાગ દ્વેષ મોહ નથી. સંવર નિદ્રાના પરિણામ શુદ્ધ છે, વિતરાગી પરિણામ છે, સુખરૂપ છે પરિણામ. એ પરિણામ સાધકને જે પ્રગટ થાય છે કે જે સાધ્ય એવા મોક્ષનું એ સાધન છે, તે તો શુદ્ધ આત્મ સ્વભાવ છે, એ તો શુદ્ધ પરમ પારણામિક જેનું લક્ષણ છે એવો નિજ પરમાત્મ દ્રવ્ય, એ તો ધ્યેય છે, ધ્યાનનો વિષય છે. અને મોક્ષ પ્રગટ થવાનું છે એ જીવનું સાધ્ય છે. અને એ સાધ્યનું જે સાધન છે તે મોક્ષનો માર્ગ છે. એ શુદ્ધ આત્માની અભિમુખ થયેલા પરિણામ છે, એ આત્મ આશ્રિત પરિણામ છે. એ શુદ્ધ આત્મામાં એકાગ્ર ધ્યાનથી પ્રગટ થતા ધર્મ ધ્યાનના એ પરિણામ છે. તે પર્યાય તે પરિણામ ધર્મ ધ્યાનના પરિણામ અથવા તે સંવર નિદ્રાની પર્યાય એ ચાલે છે. તે પર્યાય અહીંથી શરૂ થવાનો આ પરો
તે પર્યાય સંધિ કરી ઉપર માં જે પર્યાય પ્રગટ થઈ ઉપલા પારામાં જે દશા પ્રગટ થઈ અનંત અનંત કાળ વીતો હતો અને મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન ચારિત્ર રૂપે આત્મા પરિણમતો હતો એમાં પોતાની લાયકાથી એ આત્મા ને સત્પુરુષ નો યોગ થાય છે. જેન વાણીનું શ્રવણ દ્રવ્ય શુદ્ધનું એના કાન ઉપર આવે છે, જેને આત્મા પ્રત્યક્ષ અનુભવ્યો એવા સત્પુરુષના યોગમાં આવે છે જીવ, અને એની દેશના લબ્ધી આત્મા સાંભળે છે. સાંભળતા એ શુદ્ધ આત્માનો જેવો સ્વભાવ છે એવો ભેદ જ્ઞાન કરીને નિર્ણય કરે છે. નિર્ણય કર્યા પછી જેવો જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય થયો તેવા જ્ઞાન સ્વભાવી આત્માની સન્મુખ આત્મા થાય છે. ઉપયોગ પરથી સંયોગથી પર જ્ઞેયથી છૂટે છે. એ પરિણામ કર્મના સંબંધને છોડે છે. એ પરિણામ રાગના લક્ષમાંથી છૂટે છે. એ પરિણામ પરિણામના ભેદ ઉપરથી પણ છૂટીને એનું અભેદ સામાન્ય જ્ઞાયક એકરૂપ ભાવ છે તેના તરફ એ પરિણામ જ્યારે આવે છે, તે પરિણામને સાધક અવસ્થા અંતરાત્મદશા અથવા સંવર નિદ્રાના પરિણામ કહેવામાં આવે છે. એને એને આગમ ભાષાએ ઉપશમિકાથી ત્રણ ભાવ કયા, એને અધ્યાત્મ ભાષાએ આત્મભિમુખ પરિણામ કયા અથવા શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે, તે પર્યાય તે પરિણામ સાધકના પરિણામની વાત ચાલે છે. તે પર્યાય શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ શુદ્ધાત્મ દ્રવ્યથી કથંચિત ભિન્ન છે. એના માટે એક આપણે દ્રષ્ટાંત સમજવા માટે લઈએ કે સોનું છે, સોનાની પાંચ તોલાની લગડી છે, એનો ઘાટ થાય છે. ઘાટ ના પરિણામ સોનાના પરિણામ, સોનું દ્રવ્ય રૂપ છે અને એની અવસ્થાઓ થાય છે એક પછી એક. એ અવસ્થા થાય છે એ સોનાની અવસ્થા છે, લોઢાની નથી, ચાંદીની અવસ્થા નથી, સોનીની પણ નથી, પણ એ સોનાના પરિણામ છે. તે સોનાના પરિણામ તે સોનાના દ્રવ્યથી કથંચિત ભિન્ન છે. આ કથંચિત ભિન્ન એને સમજાવવા માટે આ પ્રયોગ કર્યો છે કે જે આત્મા પરિણામથી આત્મદ્રવ્યને એકાંતે સર્વથા અભિન્ન માને છે એવા જીવની જે ભૂલ થાય છે એ ભૂલનું નિરાકરણ કરવા માટે આચાર્ય ભગવાન ફરમાવે છે કે જીવના પરિણામ પણ જીવ દ્રવ્યથી કથંચિત ભિન્ન છે. કેમ કે એ પરિણામ સમયવર્તી છે, નાશવાન છે, પરિણામ અવિનાશી નથી.
સાધક ને પોતાના પરિણામ પ્રત્યે મમતા નથી. સમ્યક દર્શનાચારિત ના પરિણામ પ્રત્યે એ ઉદાસ છે. પાંચ મહાવ્રત પ્રત્યે તો ઉદાસ છે, પણ ધર્મના જે પરિણામ પ્રગટ થયા તે પણ મારાથી કથનચિત ભિન્ન છે, સમયવર્તી છે, નાશવાન છે. હું તો અવિનાશી છું. હવે અહીંયા કોઈ એમ માનનારા જીવો હોય, કેમ કે માન્યતા અનેક પ્રકારની ભિન્ન ભિન્ન હોઈ શકે છે. શાસ્ત્રકાર ને એમ વિચાર આવ્યો કે જગતના જીવો કેટલાક એમ પણ માને છે કે પરિણામ થી આત્મા ભિન્ન ન હોઈ શકે, અભિન્ન હોય, સર્વથા ભિન્ન હોય. એવા જીવને સમજાવે છે કે ભાઈ રાજાજી, પરિણામ ભિન્ન અભિન્ન ની અમે તો અહીંયા અત્યારે આ પારામાં ચર્ચા કરતા નથી. હવે વિતરાગી પર્યાય જે પ્રગટ થઈ, જે મોક્ષ નું કારણ છે, નિશ્ચય રત્નત્રય ના પરિણામ, વિતરાગી પરિણામ, ધર્મ ના પરિણામ, તે પરિણામ પણ કથનચિત આત્મદ્રવ્યથી ભિન્ન છે. સોનાના પરિણામ સોનાથી કથનચિત ભિન્ન છે. એ ભિન્ન કથનચિત ભિન્ન નો પ્રયોગ કેમ કર્યો, શા માટે કરે છે, એનું કારણ નીચે આપશે. એ શા માટે ભિન્ન છે? ધર્મના પરિણામ ધર્મી એવું આત્મદ્રવ્ય એનાથી કથનચિત ભિન્ન છે. સર્વથા એકાંતે અભિન્ન નથી. શા માટે ભિન્ન કહ્યું? કથનચિત ભિન્ન, કથનચિત શબ્દ લગાડ્યો ને, કે કઈ અપેક્ષા એ ભિન્ન, કે નિશ્ચય નયે પરિણામ ભિન્ન છે. કથનચિત ભિન્ન કહ્યું ને, તો નિશ્ચય નહીં થી જોવામાં આવે તો એ પરિણામ આત્મદ્રવ્ય થી કથનચિત એ પરિણામ ભિન્ન છે. શા માટે ભિન્ન છે? અમે તો અભિમન માનીએ છીએ, રાગ ભલે ભિન્ન હોય, કર્મ ભલે ભિન્ન હોય, શરીર ભલે ભિન્ન હોય, પણ ધર્મના પરિણામ ધર્મી થી, સોનાના પરિણામ સોના દ્રવ્ય થી ભિન્ન કેમ હોય? શા માટે ભિન્ન છે એમ પ્રશ્ન કરવામાં આવે, આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે એ પરિણામ ભાવના રૂપ છે. ભાવના એટલે શુદ્ધ આત્માની સન્મુખ થઈને એકાગ્રતા જે થાય છે ધ્યાનમાં, એ પરિણામને ભાવના કહેવામાં આવે. શુદ્ધ આત્માની અંતર સન્મુખ થઈને આત્માને ભાવે છે, પરિણામ ધ્યાવે છે, તે પરિણામને ભાવના કહેવામાં આવે અથવા તેને ધ્યાન કહેવામાં આવે. મોક્ષ માર્ગના પરિણામની વાત ચાલે છે, રાગના પરિણામની વાત આચાર્ય ભગવાન અત્યારે અહીંયા કહેતા નથી. તે પરિણામ એટલે શુદ્ધ ઉપયોગ, ઔક્ષમિક સ્વરૂપ ભાવ આગમ ભાવતાય, તે પર્યાય ઉપરના પારાથી સંધિ કરે, તે પર્યાય, તે પરિણામ મોક્ષ માર્ગના પરિણામ. આ જે નિજ શુદ્ધ આત્માને આશ્રય પરિણામ થયા, તે પરિણામ આશ્રયભૂત દ્રવ્યથી કથનચિત ભિન્ન છે. શા માટે ભિન્ન છે? ભાવના રૂપ. કેમ કે ભાવના રૂપ પરિણામ નાશવાન છે. મોક્ષ થાય છે જ્યારે જ્યારે મોક્ષ માર્ગ નો અભાવ થાય, એ કેશે બધું ભાવના રૂપ હોવાથી. અને શુદ્ધ પારણામિક ભાવ તો ભાવના રૂપ નથી. દ્રવ્ય સ્વભાવ ભાવરૂપ છે પણ ભાવના રૂપ નથી. ભાવરૂપ છે પરિણામ ભાવને ભાવે છે. પરમ પારણામિક એવો નિજ ભાવ એની ભાવના પરિણામ કરે છે. પરિણામ ધ્રુવનું ધ્યાન કરે છે. એ ધ્યાનરૂપ પરિણામ છે આત્માના ધ્યાન, નિર્વિકલ્પ ધ્યાન. ધ્યાન એટલે વિકલ્પ ની રાગ નહીં, વિકરાગી પરિણામ. એ પરિણામ કથનથી શા માટે ભિન્ન કર્યું પ્રભુ? એ ભાવના રૂપ છે. પર્યાય ભાવના રૂપ છે અને દ્રવ્ય ભાવના રૂપ નથી. ધ્રુવ પરમાત્મા એ ભાવના રૂપ નથી, એ ધ્યાન રૂપ નથી, એ તો ધ્યેય રૂપ છે. ભાવનાનું ભાવ્ય છે ધ્રુવ પરમાત્મા, ધ્યાનનું ધ્યેય છે. ભાવના રૂપો આથી શુદ્ધ પારણામિક ભાવ તો ભાવના રૂપ નથી. દ્રવ્ય સ્વભાવ કે ભાવના રૂપ નથી, ભાવનાનો વિષય થાય છે. ભાવનાનો વિષય થાય છે દ્રવ્ય સામાન, પણ પોતે એ ભાવના રૂપ નથી. દ્રવ્ય દ્રવ્ય ધ્યેય છે પણ દ્રવ્ય સ્વભાવ એ ધ્યાન રૂપ નથી. એકલી અંદરની માખણની વાત ચાલે છે. મોક્ષ માર્ગના પરિણામ પણ સોનાના પરિણામ, ચાંદી નાની, લોઢા નાની, તાંબા નાની, સોનાની જાતના પરિણામ. જાત એક છે બેની, સોનું ને સોનાનો ઘાટ. જાત એક છે બેની, છતાં પણ એ સોનાના પરિણામ છે ને, એ નાશવાન છે. સોનાના પરિણામની કિંમત ઘાટની કિંમત બેનોને હોય છે, સોનીને ઘાટની કિંમત હોતી નથી. સોની બજારમાં જઈને મેનો ઘાટ લઈ આવે, સોનાનો સોનું દાગીનો લાવે, જ્યારે દાગીનો લાવે ત્યારે બે ચાર પાંચ ઘાટ સામે હોય, એની નજર ઘાટ ઉપર હોય છે, એની નજર સોના ઉપર હોતી નથી. એની નજર પર્યાય ઉપર છે, એની નજર દ્રવ્ય ઉપર નથી. એને એમ લાગે છે કે આ ઘાટ સારો ને આ ઘાટ ખરાબ. સોની વાતો સાંભળીને અંદર હસે છે. એ કિંમતી તો સોનું છે પણ ઘાટની કિંમત નથી. કેમ કે ઘાટ નાશવાન છે. ત્યારે એક ઘાટ જોઈને રાગ થાય ને બીજા ઘાટ ગમતો નથી, એને અણગમો થાય, દ્વેષ થાય છે. સોની બે પ્રકારના ઘાટને ગૌણ કરીને બેના ઘાટની પાછળ અઘટિત સોનું જે ઘાટ છે દ્રવ્ય, એના ઉપર નજર છે, એની કિંમત કરે છે. એમ સાધક, સાધકના જે સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ થયા એ પ્રત્યે પણ તે આત્મા ઉદાસ છે. એને પણ એને ઉપેક્ષા વર્તે છે. આહા, અપેક્ષા તો એ ત્રિકાળી સામાન્યની ચાલુ છે. કેમ કે કથનથી તે પરિણામ ભિન્ન છે. ભિન્ન છે એટલે કે એક સમયના છે, નાશવાન છે. માટે એ સાધકને પોતાના પરિણામ પ્રત્યે પણ મમતા રહેતી નથી. મમતા નથી માટે એનામાં કરતા બુદ્ધિ નથી. કરતા કહેવાય, પરિણમે માટે કરતા કહેવાય, પણ મમતા નથી એટલે કરતા બુદ્ધિ નથી. અકર્તાનું પ્રકરણ ચાલે છે, ખાસ લક્ષમાં રાખવા જેવું છે કે ભગવાન આત્માને આશ્રય જે પરિણામ પ્રગટ થયા મોક્ષ માર્ગના, જે પણ કથનચિત આત્મદ્રવ્ય થી મારાથી આ પરિણામ ભિન્ન છે, કારણ કે તે ભાવના રૂપ છે અને હું તો અવિનાશી છું, શુદ્ધ પારિણામિક ભાવ હું છું. આ ઔક્ષમિક ભાવ એ મારાથી કથનચિત ભિન્ન છે અને હું તો અવિનાશી ભાવના રૂપ નથી, હું તો અવિનાશી છું. જો તે પર્યાય હવે આગળ એવા જીવને લીધો છે કે જે પરિણામ ને સર્વથા એકાંતે અભિન્ન માની બેઠો છે, એની ભૂલ થાય છે. એક ભાવ છે ને, એક ભાવ ના, એ ભાવ છે તે ભાવ છે અને ભાવ છે તે ભાવના રૂપ નથી. ભાવ છે તે ભાવના રૂપ નથી, ભાવના ભાવના આ ભાવ છે તે ભાવ છે અને ભાવના તે ભાવ નથી. એક ભાવ ને એક ભાવના, ભાવ દ્રવ્ય રૂપ છે અને ભાવના છે પર્યાય રૂપ છે. તે પર્યાય શુદ્ધ પર્યાય શુદ્ધ આત્મદ્રવ્ય થી કથનચિત ભિન્ન છે. આ ન્યાલચંદભાઈ સોગાની એ એક થી રાત ના બેઠા હતા, ચંદુભાઈ હતા, વાત કરી યાદેટ ના ઘરમાં, યાદ છે ને? હા હા, અરે સંવર લીરા ના પરિણામ પણ અમને તો ભિન્ન લાગે છે. એટલે કથનચિત ભિન્ન, એમ સર્વથા ભિન્ન નહીં, કથનચિત ભિન્ન. દ્રષ્ટિ અપેક્ષા એ સર્વથા ભિન્ન ધર્માત્મા કહે તો તે યથાર્થ છે, પણ જયારે સર્વથા ભિન્ન કહે છે જ્ઞાની કહે છે બધું પ્રમાણ વચન છે, કેમ કે આ પારાની જયારે નીતિ આવે ત્યારે ગુરુદેવે ત્યારે મુમુક્ષુ એ સમજી લેવું જોઈએ કે આ દ્રષ્ટિ અપેક્ષા એ ભિન્નતી છે. ત્યારે જ્ઞાની ને દ્રષ્ટિ સાથે સમ્યક જ્ઞાન પ્રમાણ પ્રગટ થઈ ચૂક્યું છે, બે નહીં ના જ્ઞાતા છે. એકની દ્રષ્ટિ ના હોય જ્ઞાન વિનાની દ્રષ્ટિ ખોટી છે, સમ્યક જ્ઞાન વિનાની દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે, ખોટી દ્રષ્ટિ છે. સર્વથા ભિન્ન સર્વથા ભિન્ન, હા પર્યાય તો આ અલોક આકાશમાં ગઈ. અરે ભાઈ નિવાસ્યો ભાઈ, આ તો કાચો પારો છે. ધ્યાન રાખજો, આ જૈન દર્શન કોઈ અપૂર્વ અલૌકિક છે, એ તો પાત્ર હોય ને એમાં એ બિંદુ પડે તો મોટી થઈ જાય. સ્વાતિ નક્ષત્ર હોય, સ્વાતિ નક્ષત્ર નું પાણી પડે, મચ્છ યુગતા વાળો છે, આમ મોઢું ઉઘાડ્યું છે, પાણી પડે છે અંદરમાં મોટી થઈ જાય. એ જ પાણી લીમડા ઉપર પડે છે, એના મૂળમાં જાય છે, એનું પ્રેમન કરવું થઈ જાય છે. હા 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 હા, આ વિષય ચાલે છે ને ઉદ્યાવાસી નો, એની સમજી છે. શાસ્ત્ર ના કથન પદ્ધતિ ના પ્રકાર કઈ નહી નું કથન છે અને અહીંયા શું પ્રયોજન છે, બસ આ બે વાત લક્ષમાં રાખવા જેવી છે. કઈ નહી નું કથન અને અહીંયા શું પ્રયોજન સિદ્ધ કરવું છે એ વાત જો લક્ષમાં હોય તો કોઈ પણ પ્રકારનો વિરોધ જિનાગમમાં દેખાતો નથી. વાણીમાં ક્યાંય ગિરેશ્વર ભગવાનની વાણીમાં ક્યાંય વિરોધ નથી. કેમ કે વિરોધ ને ટાળનારું શ્યાદવાદ નામનું હથિયાર છે જિનેન્દ્ર ભગવાન. શ્યાદવાદ વિરોધ ને ટાળે છે. અહીંયા કે છે ગુરુદેવ કે છે એ કથનથી ભિન્ન ભલે કહ્યું પણ સરળતા આપી. એક વાર કહ્યું, બે વાર કહ્યું, હા શું આ પ્રભુ આપણે આમાં કથનથી ભિન્ન લખ્યું છે? લખ્યું છે અમને ખબર છે, ખબર નથી એમ નહીં. તારી એકતા બુદ્ધિ તોડાવવા માટે જબરજસ્ત ઇન્જેક્શન ની અટાણે જરૂર છે. એ પ્રયોજન જ્ઞાનીઓ જ્ઞાનીઓ આપણા દોષ ને જાણે છે. જે પોતે પોતાના દોષ ને જાણતો નથી પણ જ્ઞાનીઓના સ્વચ્છ જ્ઞાન રૂપી દરમણમાં એ સામાજી બોલે આથી ટોલ કરી એ ક્યાંની આ ભૂલ છે એટલે એને દવા જબરજસ્ત આપે છે. અરે સરોથા ભિન્ને રવારે ચેડો જ્ઞાન નો દોહ કરીને એને કે ના સરોથા ભિન્ન નથી કથનજી ભિન્ન કથનજી અભિન્ન છે. કથનજી અભિન્ન છે પરિણામ કોણ કે જે ભિન્ન છે એને એ દવા આપે. ડાક્ટર ને ત્યાં પણ એમ જ હોય હે અભિન્ન છે. કેમ કે જે પ્રકારનો રોગી હોય એ પ્રકારનું ઇન્જેક્શન ઈશ્વરભાઈ આપે છે. બધાને સરખા ઇન્જેક્શન ના આપે. ચંદુભાઈ કે ઇન્જેક્શન આપી દો એટલે જાય અંદર માં હું બેઠો. બધાને સરખા ઇન્જેક્શન ન હોય. શરદી વાળાને ગરમી નું ઇન્જેક્શન શરદી કરે એવું અને ગરમી ચડી ગઈ એને શીત નું ઇન્જેક્શન આપે જે આપતા હોય. આ તો દરદ પ્રમાણે દવા હોય. અહીંયાના જ કાળથી જીવને એવું પ્રમાણ નો પક્ષ થઈ ગયો છે. ઇન્દોર માં હું ગયો હતો. એક પંડિત પ્રસિદ્ધ પંડિત હતા અને ચર્ચા ચાલી કે ઉત્પાદિત ઉત્તમ સત એક સત છે એના એક સત ના ત્રણ ટુકડા કેમ કરવામાં આવે છે? જો સર્વથા ભિન્ન પક્ષવાની વાત છે ભાઈ. એ ધ્રુવ નું શરણ લેવાના જેવું છે. પર્યાય નાશવાન શરણ લેવા જેવું. પ્રમાણ માંથી નય માં આવો ને નય ના પક્ષ માંથી પક્ષાતિક્રમ થાય ત્યારે અનુભવ થાય ત્યારે સર્વથા ભિન્ન કથનથી ભિન્ન અભિન્ન એમ ત્રણ પ્રકાર એક સમયમાં પ્રગટ થઈ જાય છે. જ્ઞાન દ્રષ્ટિ અપેક્ષા એ સર્વથા ભિન્ન જાણે છે પણ એ જ સમયે સમય એક છે બે સમય નથી. સમ્યક દર્શન નો જન્મ અને સમ્યક જ્ઞાન નો જન્મ એક સમયમાં થાય છે. ત્યારે એ જ્ઞાન એમ જાણી લે છે કથનજીત ભિન્ન કથનજીત અભિન્ન એમ જ્ઞાની નું જ્ઞાન જાણે. અહીંયા કહે છે કથનજીત ભિન્ન છે ભાઈ. પરિણામ શુદ્ધ પરિણામ હો એ પોતાના દ્રવ્ય થી કથનજીત ભિન્ન. હા 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 જેના આશરે થાય એ આશ્રયભૂત દ્રવ્ય થી આ સંવર નિજરાના ધર્મ ના પરિણામ ધર્મ થી કથનજીત ભિન્ન છે. હજી રાગ ભિન્ન છે એ ગળે ઉતરે નહીં. રાગ ને અભિન માની બેઠો એને આ શુદ્ધ પર્યાય થી કથનચિત આત્મદ્રવ્ય થી ભિન્ન છે ગળે કેમ ઉતરે? પણ જો એ પોતે મધ્યસ્થ થાય અને મારે તો એક મારા આત્માનું હિત કરવું છે બીજું કોઈ પ્રયોજન નથી. આ શિબિરમાં આવવાનું પ્રયોજન મારે બીજું કઈ નથી. પરમોપકારી ગુરુદેવ ચાલ્યા ગયા પણ એની વાણી રહી ગઈ અને એની કહેલી વાત પણ રહી ગઈ અને એ વાત આપણે ફરી ફરીને એને કહેલી વાત ફરી ફરીને યાદ કરવા માટે આપણે ભેગા થયા છીએ. લાલુભાઈ પોતાની વાત કરતા નથી. ગુરુદેવ જે કહી ગયા છે એને ફરી ફરીને વાગોળવા જેવું છે. તાજી કરાવે બસ વાસી ન થાય. બધા એવી રીતે ઘૂટી કે ઘૂંટવાનું ચાલુ રાખવું જોઈએ, તત્વ અભ્યાસ નિરંતર ચાલુ રાખવો જોઈએ. મોક્ષમાર્ગ પ્રકાશમાં કહ્યું ને કે સમ્યક દર્શન પ્રગટ થવાને પાત્ર જીવ કોણ છે, કે જે નિરંતર તત્વનો અભ્યાસ કરે છે. તત્વોનો અભ્યાસ કરતા કરતા તત્વો ઉપર ચાલ્યો જાય છે. નવ તત્વોનો પણ અભ્યાસ તો કરે છે, નવ તત્વોના અભ્યાસ કરવાનો નિષેધ નથી. કેમ કે નવ તત્વોમાં છુપાયેલી આત્મજ્યોતિ છે, એ બહાર નથી. એને નિરંતર તત્વનો અભ્યાસ એટલે તાજુ રાખવા માટે આ શિબિર સંઘના મુખ્ય ભાઈઓ જયારે ભેગા થયા ત્યારે આ બધી ચર્ચાઓ થઈ ચુકેલી છે. મોરબી ખીમચંદભાઈ અત્યારે યાદ કરાવે છે. હેતુ ઈ છે, વિતરાગતાનો હેતુ. અને વિતરાગતા પ્રગટ થવા માટે એની ગુરુ ભૂમિકામાં એનો વ્યવહાર, અરે મુમુક્ષુ પ્રત્યેનો એને વાત્સલ્ય હોય એનો વ્યવહાર છે. એ વ્યવહાર અનુકૂળ છે, તિરસ્કાર એ વ્યવહાર નથી, એ પ્રતિકૂળ છે. સમ્યક દર્શન થવા માટે ભગવાન આત્મા આ તો બધી મોક્ષની મંડળી ભેગી થઈ છે ને, ગુરુદેવે કહ્યું ને, આ મુમુક્ષુ એટલે મોક્ષની મંડળી. અને ન્યાસનભાઈ સોગાની એને કહ્યું કે ઈધર કે અધિકાંશ મોક્ષ જાણે વાળા હૈ. ઇધર કે એટલે પૂજ્ય ગુરુદેવના જે ભક્તો છે એમાંથી અધિકાંશ, ઘણા થોડા નહીં અધિક ઘણા, એવો મોક્ષ જવા. કેમ કે જેને ભેદ જ્ઞાનની ઉપયોગમાં એ શરણે ચડાવે છે કે રાગ ભિન્ન ને જ્ઞાન ભિન્ન, શુદ્ધ પર્યાય પણ કથનથી ભિન્ન એવો વિચાર ચાલતો હોય એને ભાઈ સત ઘૂંટાતું હોય ને સતની પ્રાપ્તિ થાય થાય ને થાય જ ન થાય એનો પ્રશ્ન નથી. આ ન થવાની વાત અહીંયા છે એ છે કે તે પર્યાય કથનચિત ભિન્ન છે. શા માટે ભિન્ન? ભાવનારૂપ હોવા. શુદ્ધ પારણારી ભાવ તો ભાવનારૂપ નથી. જો તે પર્યાય એકાંતે, હવે જેને દોષ લાગે છે એકાંતે અભિન્નનો, સર્વથા અભિન્ન પર્યાય ને દ્રવ્ય સર્વથા અભિન્ન, દ્રવ્ય ને પર્યાય જુદા હોય એ તો એક સત છે, એક સતના બે ટુકડા ન કરો. હા ભાઈ, ટુકડા કેળા વિના જપો નહીં થાય. અને ટુકડા એ બે મીટર નું કાપડ પણ નહીં પહેરાય, અને ટુકડા કરી તો પણ એ ઓઢાશે નહીં, પાછું એને હાંધવો પડશે પ્રમાણ થી, નહીં થી ટુકડા કર ને પ્રમાણ થી એને સાંજ. પણ એ સાંધો એવો છે કે દ્રવ્ય પર્યાય નું કથનચિત અભિન્ન પણ છે. એ સાંધો ઝીણું એવો છે કે દ્રવ્ય ને પર્યાય ભિન્ન હોવા છતાં પણ અભેદ ની નજર થી એ ભેદ હોવા છતાં ભેદ દેખાતો નથી, એવું ઝીણો ભેદ છે. અઢેર છે પણ અડતી નથી. પર્યાય પર્યાય અઢે છે પણ અડતી, પર દ્રવ્ય તો સ્પર્શ કરતું જ નથી. એની વિવક્ષા તો અહીંયા છે જ નહીં. રાગ ની વાત તો દૂર રહો. રાગ ની વાત તો અત્યારે અહીંયા આ પ્રકરણમાં અત્યારે આચાર્ય ભગવાન યાદ કરતા નથી. કેમ કે મોક્ષ નું કારણ રાગ નથી. અહીંયા મોક્ષ નું કારણ તો શુદ્ધ પરિણામ લેવા છે. શ્રીકાળી દ્રવ્ય પણ નહીં અને ઉદય ભાવ પણ મોક્ષ નું કારણ નહીં. મોક્ષ ના કારણભૂત ત્રણ પ્રકારના પરિણામ કહેવા છે. તે પર્યાય, આ હા હા, તે પર્યાય ઉપરની સંધિ કરે છે, ઉપરના પારાની ભાવનારૂપ પર્યાય. તે પર્યાય એકાંતે સર્વથા શુદ્ધ પારણાની થી દ્રવ્ય થી પર્યાય સર્વથા અભિન્ન માનતો, તું માનતો હો તો એ તારી માન્યતા છોડી દેજે, ખોટી છે વાત. અભિન્ન હોય તો સર્વથા એકાંતે અભિન્ન હોય તો એમાં કથનચિત નું તને જ્ઞાન ન થાય, અને એકાંત ઉપર ચાલ્યો જતો હોતો એ મિથ્યા નહીં થઈ ગઈ. નહી નરે, એકાંતે શુદ્ધ પારણાની થી અભિન હોય તો, એટલે કે તને અભિન લાગતી હોય તો સાંભળ, તારા આ અભિપ્રાયમાં શું દોષ આવી જાય એ સાંભળ. અભિન હોય તો મોક્ષ નો પ્રસંગ બનતા, મોક્ષ ની પર્યાય જયારે પ્રગટ થાય છે ત્યારે આ મોક્ષ માર્ગ ની પર્યાય નો વ્યય થઈ જાય, સંવર નિદ્રાની પર્યાય નો વ્યય થાય છે. અને એ સંવર નિદ્રાના ધર્મ ના પરિણામ ને આત્મદ્રવ્યથી સર્વથા એકાંત અભિમાન તો મોક્ષ ની પર્યાય નો ઉત્પાદ થાય ત્યારે મોક્ષ માર્ગ નો વ્યય થાય, અને વ્યય થવા વાળી પર્યાય ને તું દ્રવ્ય થી સર્વથા એકાંત અભિમાની રહ્યો છો તો પર્યાય ના નાશે દ્રવ્ય નો નાશ થશે તો મોક્ષ થશે. બહુ ગાગર માં સાગર છે, આની અંદર માલ બહુ ભર્યો છે. 8 દિવસ આ ગાથા ચાલી હતી ગુરુદેવ, સમજાયું તો આપણને. હા, શરૂ શરૂ વાતમાં તો આપણે પણ આપણી જ્ઞાન ની પકડ પણ ઓછી હોય ને. હા હા હા, ધીમે 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 પછી તો સોરગઢ માં ગાથા ઘણી વાર ચાલી, બાર ગામ પણ આ ગાથા લેતા હતા, મુંબઈ આદિમાં પણ લીધી. અને પાના લઈને ફતેપુર ગયા, ફતેપુર. બાબુભાઈ બીમાર હતા, તાવ આવતો ઉતરતો નહોતો, કોઈ કુદરતી યોગાની નો ચમત્કાર થઈ ગયો. ગુરુદેવ આવવાના ખરો મળ્યા કે પાના લઈને આવે છે, ગામમાં ખબર પડી કે એના ગુરુ પાના લઈને આવે છે. ભાઈ દવાના સોના ના પાના વરખ વાળા બનાવેલા આવે છે ને, પાના લઈને આવે છે. કુદરતી બનાવે ત્યાં એ સીમારામાં, ફતેપુર ના સીમારામાં એનો પગ આવ્યો, ત્યાં વાં તાવ ઉતરવા મળ્યો. ગામ માં આવ્યો તો તાવ આવું થઈ ગયો, 3 મહિના થી તાવ ઉતરતો નતો. યોગાની લોક છે એ તો એની પર્યાય થવાની હોય તે થઈ છે, એને આમ થયું આમ યોગા જ્ઞાન કરાવે છે. અને ફટ હોકારો દીધો. આ નજરે જોયેલી વાત છે. હાથ આમ ઊંચો થઈ ગયો, હાથ ક્યાંક ઊંચો થઈ ગયો. હા હા, યુગાદ યોગ છે. એમાં પાના જે પાના આ મિથ્યાત્વ નો ઝેર ઉતારી નાખે ઉપાનું છે. કરતા બુદ્ધિ નું ઝેર હું કરું એ જ જ્ઞાનતા સકટ નો ભાર જેમ પાનતા. એ જ્ઞાન છે એ થતી ક્રિયાને જાણે પણ થતી ક્રિયાને કરે નહીં. અરે પરની જળ ને ચેતન ની ક્રિયાને તો કરે નહીં, પણ પોતાના સમ્યક દર્શનના ચારિત્ર ના જે જ્ઞાન ક્રિયા ભ્રમ મોક્ષ એવી જે ક્રિયા થાય છે એનો પણ કરનાર નથી, હું જાણનાર છું. વ્યવહાર ને કરનાર કહેવાય, મારે ફરી ફરી ને કેવું પડે છે. પણ એક વાર નિશ્ચય નહીં કરનાર નથી, એના ભાવને તો તું પકડી લે તો નિશ્ચય પૂર્વક ના વ્યવહાર નું જ્ઞાન સાચું થશે તને ભાઈ બાપુ. હા, એ તો જયારે એને અનાદિ કાળ થી મિથ્યા દ્રષ્ટિ છે ને દ્રવ્યાર્થિક નહીની આંખ જેની વિચેલી છે અને પર્યાર્થિક નહીની આંખ જેની ઉગાડેલી છે, એને આચાર્ય ભગવાન સમ્યક દર્શન ની પ્રગટ થવા માટે આત્મા ની દશા ની વાત કરે છે. અરે પ્રભુ એક વાર મારી વાત સાંભળ. પરને જાણવાની માટે તો તારી પાસે આંખ જ નથી કે અમે કહીએ કે બંધ કરી દે. આ ગુરુદેવ ના શબ્દો છે, મારા ઘરની વાત નથી. પ્રવચન સાર ની 114 નંબર ની ગાથા એના ત્રણ વ્યાખ્યાન થઈ ચુક્યા છે. સોનગઢ માં એની ટેપ છે, ત્રણ વખત સાંભળી હમણાં રાતના 12 વાગ્યા સુધી. પ્રભુ અમારી વાત એક વખત સાંભળ, તારા લક્ષમાં લે, તારું હિત થશે. તારા હિતને માટે જ્ઞાનીઓ કહે છે, આ કોઈ પક્ષ કે વાળાની વાત નથી. કે એને સામાન્ય ને વિશેષ એવું જે આત્માનું સ્વરૂપ છે એને અવલોકન કરનારા બે જ ચક્ષુ છે, એની પાસે બે આંખ છે. એક વિશેષ ને અવલોકન કરનારી પર્યાથિક નયની ચક્ષુ અને એક દ્રવ્યાથિક નયની ચક્ષુ જે દ્રવ્ય સામાન્ય અવલોકન કરે. હવે એ બે આંખમાં અનાદિકાળથી દ્રવ્યાથિક નયની આંખ તારી બંધ થઈ ગઈ છે અને પર્યાથિક નયની આંખ તે ઉગાડી છે અને એ આંખેથી તું પર્યાયમાં આત્મબુદ્ધિ કરી રહ્યો છો, પર્યાયમાં હું બુદ્ધિ કરી રહ્યો છો. હવે પ્રભુ તારો સમ્યક દર્શન થવાનો કાળ પાક્યો ત્યારે 114 ગાથા તારી સામે આવી છે. સાંભળ કે પર્યાર્થિક ને એની આંખ તદ્દન બંધ કરી દે. ભાઈ યાદ કર્યું ને કે પર્યાય ને પર્યાય નું કરવું તો છોડ, પણ પર્યાય નું જાણવાનું, અંશ ને જાણવાનું, ભેદ ને જાણવાનું. આ હા થોડી વાર માટે તું બંધ કરી દે, પછી અમે તને ઉઘાડવાનું કહેશું, ખરે અમે ન કહેશું. ગભરાવાની જરૂર
ભાઈ,
અધીરો નથા. હમણાં તમે કહેશું ભાઈ અમારે શું થશે, વ્યવહાર નહીં જાણેલો ફ્રીજમાન એની આંખ ઉઘાડવાનું તમે કહેશો કે નહીં? હા હા ભાઈ કહેશું, હમણાં કહેશું. તો એક વખત તો એ આંખ બંધ કરી દે. પર્યાથિક નયની ચક્ષુ બંધ કર, જે પર્યાય ને વિષય કરનારું જે જ્ઞાન, ભેદ ને વિષય કરનારું જ્ઞાન એની આંખ સર્વથા બંધ કરી દે. કથનચિત બંધ નહીં, સર્વથા બંધ કર. ઓર્ડર કર્યો ગુરુદેવ. હા એની અંદર એની મસ્તી 114 ગાથામાં ગળી ગઈ સોનગઢમાં. ગણિતી વ્યાખ્યાન થયું, એક કલાક બીજેથી રતિભાઈ ને ચંદુભાઈ ગયા, એમાં નામ આવ્યું. આ લોકો આવ્યા છે ને ફરી નહીં. એ છે ભાઈ તમારું નામ છે એમાં અત્યારની મસ્તી. અસ્તી તે દ્રવ્ય સ્વભાવ છે અને દ્રવ્ય સ્વભાવ ની મસ્તી એનું નામ સમ્યક દર્શન છે. મસ્તી એ સમ્યક દર્શન અને અસ્તી તે સમ્યક દર્શન નો વિષય. આટલું આપતું તત્વ અત્યારની મુક્તિ ભાઈ બોલ્યા હતા ને વિદ્યાર્થી. કેવા નાની ઉંમરના સમ્યક દર્શન જેવો વિષય ગુરુદેવ ના પ્રતાપે આ ઘટ ઘટમાં ગુરુદેવ બિરાજમાન થઈ ગયા. ગુરુદેવ બધાના છે, ગુરુદેવ સમાજના છે. હા એટલા માટે તો આ શિબિર કરી છે. શું કહ્યું ભાઈ કે પર્યાર્થિક નયની આંખ બંધ કર, પર દ્રવ્ય ને જાણવાનું બંધ કર. એ તો અમે કહેતા નથી, કેમ કે એ ત્રણ આંખ છે ની બે જ આંખ છે તારી પાસે. પછી દ્રવ્યાર્થિક નયની આંખ ઉઘાડ, ચક્ષુ ઉઘાડ, અને એ ઉઘેલી આંખ વડે જો ખુદી કરે છે કે એ ઉઘેલી દ્રવ્યાર્થિક નયની ચક્ષુ વડે સામાન્ય ને અવલોકન કરતો વિશેષ ને અવલોકન નહીં કરતો એ અનુભવમાં આવી જાય છે. એવી અપૂર્વ ગાથા છે. સામાન્ય ને અવલોકન કરતો અને વિશેષ ને અવલોકન નહીં કરતો. કેમ કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં નો વિષય એકલો શુદ્ધાત્મા છે, એનો વિષય પર્યાય છે જ નહીં. એવી અલૌકિક વાતો તો ગુરુદેવના શ્રીમુખેથી ઘણી બહાર આવી ગઈ છે. સૌ સૌની શક્તિ પ્રમાણે સૌ સ્વાધ્યાય ચિંતન મનન એ બધા સામે લાગી ગયા છે અને જરૂર પોતાના ઘરની વાત છે. એ જરૂર શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ શકે એવો કાળ છે, એવી યોગ્યતા છે ને એવી વાણી અપૂર્વ ચમત્કારિક બહાર આવી ગઈ છે. આ હા હા
માટે નિરાશ ન થવું, પ્રમાદમાં રહેવું નહીં, ધીરજથી શાંતિથી અંદરમાં માર્ગ ગોતવો તો માર્ગ અંદરમાં મળશે, મળશે ને મળશે, વખત થઈ ગયો.